काली मंगल रूपिणी चहसितं यस्यास्ति वै मंगलम् नेत्रे मंगलदे च दोर्विलसितं नृणां परं मंगलं वक्त्रं मंगलकृच पादचलितं यस्याखिलं मंगलम् सोयं मंगलमूर्तिराशु जगतो नित्यं क्रियान्मंगलम् मंगलमूर्ति महाप्रभो श्री सहजानंद सुखरूप भक्ति धर्म सुत श्री हरि समरु सदायनु परम दयालु छो तमे श्री कृष्ण सर्वाधीश प्रथम तमने प्रणमु नाम वारम वार वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुजम पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये श्री अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान श्री हरि कृष्ण महाराज जय श्री लाडिला घनश्याम महाराज जय श्री नारायण मुनि देव जय दरेक भक्तों ने जय स्वामी वाला भक्तों दिव्य मंदिर में बिराजता अपना मोक्षना दाता आनंद कोटी ब्रह्मांड अधिपति एवं वाला वाला लाडिला श्री घनश्याम महाराज सद्गुरु वर्य निष्कुलान स्वामी धीरज आख्यान ग्रंथ में अमरीश राजा नो आख्यान पूरु करी नवे महान भक्तराज विभीषण यमनी कथा लखे से वली कहू ये भक्त विभीषण जी
रावण को प्योत तक्षण जी
સદગુરુવર્ય નિષ્કુળાન સ્વામી કહે છે, હવે એક ભક્ત વિભીષણની વાત કહું છું તમને. ભગવાનનું ભજન વિવેક રાખી અને કરે છે, વિચક્ષણ છે, બહુ બુદ્ધિશાળી છે. પણ ભગવાનનું ભજન કરતા વિભીષણને જોઈ અને રાવણ બહુ કોઈપો છે કે મારા રાજ્યમાં મારા શત્રુનું ભજન તું કેમ કરે છે? રામ તો મારા શત્રુ છે અને મારા રાજ્યમાં રહીને મારો ભાઈ થઈને એનું ભજન કરે છે. માટે આખી નગરી રાક્ષસ કુળની હતી, એક જ ભક્ત વિભીષણ. એટલે એનું રક્ષણ કોણ કરે કહો? શાસ્ત્રમાં એવી વાત લખાણી કે જ્યારે હનુમાનજી લંકામાં ગયા ને, સીતાનું હરણ થયું, સીતાની શોધખોળમાં હનુમાનજી મહારાજ લંકામાં ગયા, ત્યારે લંકામાં હનુમાનજી રાત્રે ગયા છે. આખી લંકામાં બધે આટો માર્યો છે તો એક ઘરની અંદર એને એક તુલસીનો કેરો જોયો છે. ત્યારે હનુમાનજી મહારાજને એમ થયું કે લંકામાં તુલસીનો કેરો કોઈને ઘેરે હોય એ તો બહુ અજોડ વાત કહેવાય, માટે અહીંયા કોઈ ભગવાનનો ભગત હોવો જોઈએ. આગળ થોડાક ચાલ્યા એટલે રામ 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 ભજન થતું હતું એવું એણે સાંભળ્યું અને એ ઘરની અંદર ગયા. ફળીમાં એ ઘર હતું વિભીષણ, અને વિભીષણને ત્યાં હનુમાનજી મહારાજ રાત્રિ રોકાણા છે. ખરેખર આ ભગવાનના ભગત હોય ને ત્યાં હનુમાનજી મહારાજને પણ આવવું પડે છે. કહો, આખી લંકામાં ત્યાંય રહેવાનું મન ન થયું પણ વિભીષણને ત્યાં ભગવાનનો ભગત જોઈ અને હનુમાનજી રોકાણા છે. વિભીષણને પૂછ્યું કે હે વિભીષણ, આ અસુરની નગરીમાં તમને બધા હેરાન નથી કરતા? ત્યારે વિભીષણ કહે કે શું વાત કહું હનુમાનજી મહારાજ, અહીં તો બહુ તકલીફ છે. મારી દિશા તો ચૂડી વચ્ચે હોપારી હોય ને એવી થઈ છે. કહો, અહીંયા તો હું ભજન કેમ કરું છું મારું મન જાણે છે. ભાઈ, આવા વાતાવરણમાં બધા અસુર કુળના રહેતા હોય ત્યાં ભજન કરવું એ માણસને બહુ કઠણ પડે. પણ વિભીષણને એક હિંમત આવી કે હનુમાનજી તમે સંત સવો, આજ મને સંતનું દર્શન થયું છે, માટે હવે હું એવું માનું છું કે સંતના દર્શન થયા પછી ભગવાનનું દર્શન મને ટૂંક સમયમાં થશે. હવે મને ભગવાન ટૂંક સમયમાં મળશે, એનો વિલંબ નહીં કરવો પડે. એટલે ભગવાન રામચંદ્ર એમને મળ્યા છે, રાવણને માર્યો, વિભીષણને રાજગાદીએ બેસાડ્યા, અને ભગવાન જ્યારે લંકાથી અયોધ્યામાં પાછા ફરતા હતા ત્યારે બધા વળાવા ગયા હતા. એટલે વિભીષણે કીધું, પ્રભુ હવે તમારા દર્શન કર્યા વિના અમે કેમ જીવશું? તમે તો અયોધ્યા ચાલ્યા જ આવશો પણ હવે તમારા વિયોગમાં તમે રાજગાદી મને બેહાર્યો પણ મને હવે આનંદ નહીં થાય, તમારો વિયોગ મારાથી સહન નહીં થાય. તો તમે તો અહીંથી ચાલ્યા. ભગવાન કે વિભીષણ તું ચિંતા કરે, હું તને નારાયણની મૂર્તિ આપું છું, શેષના શેષશાયી નારાયણ, શેષશયા ઉપર ભગવાન હોતા હોય ને એવી મૂર્તિ આપીને કીધું, આ મૂર્તિ કોઈ જગ્યાએ નીચે મૂકતા નહીં, ઠેઠ લંકામાં લઈ જાયજો. વિભીષણ એ મૂર્તિ લઈને જતા હતા તો આજે જે શ્રીરંગ ક્ષેત્ર કહેવાય છે તમિલનાડુમાં આવ્યું ને, એ કાવેરી નદી બહુ મોટી નીકળી છે. કઈક એવો પ્રસંગ બન્યો એટલે મૂર્તિને તેણે નીચે મૂકી, પણ ત્યાંના એક રાજાનો ભક્તિભાવ જોઈ અને મૂર્તિ પછી ત્યાં સ્થિર થઈ ગઈ છે. પછી વિભીષણ ઉપાડીને લેવા ગયા પણ મૂર્તિ ઉપડી નથી. ભગવાને કીધું તું કે આ મૂર્તિ જ્યાં નીચે ન મૂકતા. આજ એ શ્રીરંગ ક્ષેત્રમાં શ્રીરંગ ભગવાન ત્યાં બિરાજે છે, શેષશાયી ઉપર બહુ મોટું ભગવાનનું મંદિર છે. વિભીષણે ભગવાનને પ્રાર્થના કરી, મહારાજ મારે તો તમને ત્યાં લઈ જવાના હતા ને અહીંયા સ્થિર થઈ ગયા, તો કે હવે આ રાજાનો બહુ ભક્તિભાવ છે ને હું અહીંયા રહીશ, પણ મોઢું તારી લંકા બાજુ રાખીશ, એટલે છે ને હું તારી લંકાનું ધ્યાન રાખીશ. આજ પણ એ મંદિરમાં વિભીષણ ભગવાનની સેવામાં છે, એમની મૂર્તિ પધરાવેલી છે. કોઈ મંદિરમાં તમને વિભીષણની મૂર્તિ જોવા નહીં મળે, પણ શ્રીરંગ ક્ષેત્રમાં જ્યારે જાઓ દર્શન કરો તો શેષ નારાયણ ભગવાનની સેવામાં વિભીષણની મૂર્તિ બિરાજે છે. લંકા તરફ મુખ રાખીને ભગવાનના હુતા છે, પોઈટ્યા છે. મહારાજ પણ શ્રીરંગ ક્ષેત્રમાં વરણી વેશે ગયા છે. જીયર સ્વામીને પ્રશ્ન પૂછ્યા છે કે તમે ત્યાગી થઈ અને સ્ત્રીઓ આરે કેમ બોલો છો, ત્યારે જીયર સ્વામી બહુ ખીજાણા છે અને પાંચ પ્રશ્ન કર્યા છે, જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ એના ઉત્તર આપો. ત્યારે એના શિષ્યોને આ શ્રીરંગ જીયર સ્વામીએ કીધું કે આ બાળક અહીંથી હુયો જાય પછી જ હું અનાજ લઈશ. મહારાજ કે ક્રોધ કરવો એ ત્યાગીની રીતિ નથી, માટે અમે તો ફરતા રામ છે, અમારે ક્યાંય રહેવું છે, ભગવાન તો હાલતા થયા. રામાનુજાચાર્યનું સ્થાન, રામાનંદ સ્વામી પણ આત્માનંદ સ્વામીનો ત્યાગ કરી અને શ્રીરંગ ક્ષેત્રમાં ગયા ત્યારે ત્યાં રહીને ભજન કર્યું, પછી રામાનુજાચાર્યે સમાધિમાં દર્શન આપ્યા અને દીક્ષા આપી, બે મંત્ર આપ્યા. બહુ પવિત્ર તીર્થ છે. ભગવાન સ્વામિનારાયણ પણ વરણી વેશે ત્યાં બે મહિના રોકાણા છે અને અધર્મ હતોનો નાશ કર્યો છે, એવું આ પવિત્ર સ્થાન છે. એ સ્થાનની અંદર શ્રીરંગ ભગવાનની મૂર્તિ છે અને ત્યાં ભક્તો બધા ખૂબ ભજન ભક્તિ કરે અને કાવેરીમાં નાય છે. આજ વિભીષણ પણ ત્યાં ભગવાનની સેવામાં છે. આ રાવણ રાક્ષસ હતો, બ્રાહ્મણ કુળમાં જન્મેલો હતો, ઓલસ્ય મુનિ થઈ ગયા ને પુલહ મુનિ એમનો પુત્ર હતો, પણ એનું આચરણ બધું રાક્ષસ જેવું હતું. કહો મહારાજ કે કેવળ બ્રાહ્મણ કુળમાં જન્મવાથી બ્રાહ્મણ થઈ જવાતું નથી, એનો ધર્મ પાળવો પડે છે. રાવણને ખબર પડી કે મારો ભાઈ થઈને મારા શત્રુનું ભજન કરે છે, એક દિવસ લાત મારી છે, આવી પાટું મારીને લંકામાંથી બહાર કાઢે, નીકળી જા મારા રાજ્યમાંથી, મારા રાજ્યમાં રહીને મારા રોટલા ખાઈને મારા શત્રુનું ભજન કરવું હોય તો તારે અહીં રહેવાની કોઈ જરૂર નથી. રાક્ષસ રાવણે લાત મારી, કાઢ્યા લંકા થી બાર, આવ્યા રામના સૈન્યમાં નાપ્યા ગરવા તે વાર. આ બાજુ રાવણે લાત મારી અને વિભીષણને કાઢી મૂક્યા છે લંકામાંથી. વિભીષણને એમ છો કે ભગવાન સિવાય મારું કોઈ નથી, માટે ભગવાનને શરણે જાઓ. રામના જે રામદૂતો હતા એ બધા સૈન્ય પડાવ નાખે, જ્યાંની સાવણી હતી ત્યાં વિભીષણ આવ્યા છે. પણ આવડા જે ચોકી કરનારા હતા એને કોઈ અંદર બેસવા દીધા નથી, કારણ કે અજાણ્યા માણસને બેસવા ન દેવાય ને. ત્યારે વિભીષણ કહે રખવાળને, જઈ કહો રામજીને વાત, ભક્ત તમારો નામ વિભીષણ આવ્યો છે રાવણ નો ભ્રાત. ઓલા એ સૈન્યની અંદર આવવા નથી દીધા છાવણીમાં. ત્યારે વિભીષણે કીધું ચોકી કરનારાને કે ભાઈ રામજીને જઈને વાત કરો કે તમારો ભગત વિભીષણ રાવણનો ભાઈ આજ તમને મળવા આવ્યો છે. ઓલા કે આ રાવણનો ભાઈ હોય તો આને તો ગરવા જ ન દેવાય ને, આ તો કંઈક જાણ ભેદવું હોય છે, જાણવા માટે આવ્યો હોય છે કે આવડા કેટલા હશે ને આને કેમ મારવા. લડાઈ થતી હોય ત્યારે એકબીજા બહુ સાવધાન હોય છે, કોઈને ગરવા ન દે. સેવકોએ જઈને ભગવાનને કીધું છે કે મહારાજ આપનો ભક્ત વિભીષણ આપણને મળવા માગે છે અને કહે છે કે હું રાવણનો ભાઈ છું. અરે મહારાજ કે ભગવાન કે રામ, રાવણના ભાઈને અહીં ગરવા દેવાય? એ તો આપણો શત્રુ કહેવાય. ત્યારે સેવકે કહ્યું શ્રી રામને, સુણી રામ કહે સુણ દાસ, આવે તો આવે સમ ખાઈને, વણ સમે નહીં વિશ્વાસ. એને આવવા ન દેવાય, પણ જો છતાંય એને આવવું હોય ને તો કહેજો હમ ખાઈને આવે, હમ ખાધા વિના એને ગરવા દેતા નહીં. પેલા બધા હમ હાચા ખાતા છે, અત્યારની જેમ નહીં હોય. હે હા, અત્યારે તો ઘણા વાત વાતમાં હમ ખાતા હોય છે. જૂનાગઢમાં એક મધ્યો આવ્યો હતો મધ વેચવા, નાનદાસ સ્વામી વખતમાં. સ્વામી કીધું મધ સાચું છે ખોટું, ચાહણી લઈને થયો ને? તો કે ના સ્વામી, આ મધ છે ને અસલી છે, નકલી નથી. તો કે તારી માતાના હમ ખા. કે માતાના હમ તો ન જ ખાવ, કયો તો તમારા હમ ખાવ. સ્વામી કેલા ભાઈ તને અમારા હમ ખાવાનું શું ઉજ્યું? એ કે જો આમાં કાંઈ તકલીફ હોય ને, ખોટું હોય ને, તો મને તમારા જેવો ઉતાર આવે. મજ્જો કેવો. સ્વામી કહેલા અમારા જેવો અવતાર તો તારા ભાગ્યમાં હોય ક્યાંથી? હે તો કે તમારે આ સાધુ થઈ ગયા એટલે નહીં માં નહીં બાપ નહીં હગા કુટુંબી કાંઈ નહીં, ને તમારે આમનામ આ જેલમાં રહેવાનું આખી જિંદગી, નહીં બહાર જવાનું, નહીં ફરવા જવાનું, નહીં કાંઈ આનંદ કરવાનો, નહીં વિષય ભોગવ. ત્યારે સ્વામી કહેલા અમારામાં ત્યાં દુઃખ શું ભેલું? તો કે આ મોટું દુઃખ કહો, કોઈ કાકા મામા કહે નહીં, કોઈ ફઈ ફૂવા કહે નહીં, મોટા મોટું દુઃખ કહેવાય નહીં. ત્યારે સ્વામી કહેલા સંસારમાં તો કેટલું દુઃખ છે. તો કે એ બધું દુઃખ ખરું, પણ આ તો સુખ ખરું ને, અમારા બધા કહેવાય ને એમ, તમારે કોઈ નહીં. આમ જીવને જ્યાં રે ને ત્યાં નક્કી થઈ જાય સુખનું. કહો હમ ખાવાનું કહીને કીધું છે કે ભાઈ સેવકને કીધું આવવું હોય તો હમ ખાઈને આવે, હમ ખાધા વિના એનો વિશ્વાસ ન કરે, આવવા ન દેતા એને. ઘણા તો ઘડીએ ને ઘડીએ હમ ખાતા હોય, ખોટા હમ ખાતા હોય છે. એક ભાઈ તો બહુ હમ ખાતા હતા, પછી જમપુરી માં ગયા, ધજા વાળાના હમ કે લ્યો, ઘડીએ ને ઘડીએ ધજા વાળાના હમ. ધજા મંદિર ઉપર હોય ને, ન્યાસ જઈને ઉભો રાખ્યો જમરાજે, એટલા તે તો બહુ હમ ખાધા ને તો બહુ દંડ દેવો પડશે. પણ એ કે પૂછો તો ખરા કઈ ધજાવાળાના ખાધા છે? એ કે રેલવે સ્ટેશન ઉપર ઓલા ધજાવાળા ને એના હમ ખાધા છે, મંદિરની ધજા નથી ખાધા. કહો લ્યો. તો કે તો તને ઓછો દંડ થાય, પણ જો મંદિરની ધજાના હમ ખાધા જ ને તો વધારે દંડ થાય. આ રીતે ભગવાને વાત કરીને હમ ખાવાની. એટલે આવીને સેવકે કીધું વિભીષણને, ભાઈ તારે આવવું હોય ને તો હમ ખાઈ ને આવ્યો, સાચા હમ ખાઈ જાવ તો ભગવાનની પાછળે લઈ જાય, બાકી તો વાત કરતો નહીં, જવાનું કઠણ છે નહીં. ત્યારે સેવકે કહ્યું વિભીષણને, ખાઈ આવ સુધા સાચા સમ તો તેડી જાય પ્રભુ પાસળે, નહીં તો જવાનું છે વિષમ. તારે આવવું જ હોય તો સાચા હમ ખાઈને આવે તો ભગવાન વાહે પાસે તને લઈ જાય, નહીંતર જવાનું વિષમ છે. વિભીષણ હવે હમ કેવા ખાય છે જો. ત્યારે વિભીષણ કહે સુત દારા સંબંધી, રાજ સાજ અમલયન ધન આપે રૂપ નૂપ રામજી, જો દગો હોય મારે મન. વિભીષણ આ હમ ખાતા છે કે હું એવા હમ ખાવશું, જો મારામાં કઈ દગો હોય તો રામજી મને હારા દીકરાઓ આપે, હારી સ્ત્રી આપે, હારું રાજ આપે, એ અનધન વસ્ત્ર રૂડું રૂપ આપે. ઓલા બધા વિચારમાં પડી ગયા, માગે છે હમ ખાય છે. કહો, આને ખબર ન પડી, એને તેમ છું કે આવડો માગે છે આવા કઈ હમ હોય, નકર તો એમ કે ને ભાઈ આમાં કાંઈ દગો હોય તો મારા દીકરાના હમ છે, એકનો એક મારો દીકરો છે ને ફાટી પડે, એવા હમ ખાય તો કોકને મનાય. પણ આ તો એમ કહે છે કે સુત દારા સંબંધી, રાજ સાજ અમલ અન ધન આપે રૂપ અનુપ રામજી, જો દગો હોય મારે મન. લ્યો, મારા મનમાં દગો હોય ને તો આ જેટલા પદાર્થ ગણાવ્યા છે મને બધા ભગવાન આપે. વિભીષણે આ બધા હારા હારા પદાર્થોને હમ ખવાની જગ્યાએ રાખ્યા હતા. લ્યો, હમ ખાવાની જગ્યાએ રાખ્યા હતા. અને આ વાત જઈને રામને સુણાવી કે ઓલો તો આવું કહે છે, તરત ભગવાન કહે છે લઈ આવો મારી પાસ, એ ખરેખરો મારો ભગત છે. હા, માટે લેતા આવવાનું. તે સેવકે સુણાવ્યું શ્રી રામને, સુણી તરત તેડાવ્યા પાસ, ભલો ભક્ત વિભીષણ તું જગ સુખથી છો ઉદાસ, હે ભલો ભક્ત વિભીષણ તું જગ સુખથી છો ઉદાસ. આ જગ સુખ છે બધું, આ સંસાર સંબંધી બધા સુખ મળે ને એમાં જીવ બંધાઈ જાય છે. એ જગત સંબંધી સુખથી જે ઉદાસ થાય એ જ ભગવાનને પામે છે. કહો, ભગવાનને પામવું છે તો જગતના તમામ સુખ, દીકરા, સ્ત્રી, રાજ, ધન, માલ, મિલકત, ગાડી, બંગલા, દેહ, આમાં બધેથી પ્રીતિ તોડવી પડશે. કહો, કેમ થાય? બહુ અઘરું છે, કઠણ બહુ છે. રાત દાડો એમાં જ રમીએ છીએ, એના સંકલ્પો, એની જ વાતો, એની જ કથા. આત્મા પરમાત્માની કથા કરે છે કોણ સ્વામી, કે સાંભળે છે કોણ? કહો, આ તો ધનુર્માસ છે એટલે તમે બધા અડધો કલાક આવી જાઓ છો એટલે આટલું સાંભળવા મળે છે. બાકી હવારના પરમાં ઉઠીને કથા કરવી એવું તો ક્યાં છે કે સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય. કહો, હવારમાં ઉઠીને પૂજા નથી કરતા તો કથા કરવાની વાત ક્યાં રહી? હવારના પરમાં સમય હોય તો પૂજા કરીને ઘડીક વાંચન કરી લેવું, ભૂતનાથ બે વાંચી લેવા, સ્વામીની વાતો વાંચી લેવી, ભક્ત ચિંતામણી વાંચી લઈને પછી ધંધે જવું, કારણ કે ધંધે ગયા પછી તમારે કાંઈ મેળ હોય નહીં. ક્યારે ઘેર આવો એ કાંઈ નક્કી ન હોય. આમ તો ટિફિન લઈને જવાનું હોય પાછું, એટલે હાન સિવાય તો ઘેરે પગ મૂકવાનો હોય નહીં. કહો, મોટા મોટા માણસો પણ આ ટિફિનમાં ખાય છે, જેને ગામડા ગામમાં ભાત કહેતા એ બપોરે લઈને આવતા, તો સવારમાં લઈને પોતે જ વયો જાય. ઓલા વાહેલા વાળાને ઉપાધિ નહીં પછી. કહો, હા સુખ લ્યો કહો, તો એ સત્તા સુખ માનો છો ને બધા? એક છોકરો કહેતો હતો કે અમારે 10 મિનિટનો લંચ પડે એટલે 10 મિનિટમાં ટિફિન જમી લેવાનું, પછી તરત વિસળવાનું નહીં, એમને મૂકીને તરત બેસી જવાનું. કે શેઠનો આવો કાયદો છે. એ કીધું સારું કહેવાય. કે અમારા શેઠે પણ અમારી હારે ટિફિનમાં જ જમે છે. એ ટિફિન મગાવી, એ ઘેર નથી જતા. એ કે ઘેર જાય એટલો ટાઈમ બગડે ને, એટલે કમાણી ઓછી થાય. એટલું બધું કરીને કરવાનું શું હશે એ જીવને ખબર નથી પાછી. કહો, જાજે સંપત્તિ ભેગી કરીને શું કરવાનું છે? રૂપિયાના ગાડલા બનાવીને એનામાંથી હોવાનું છે? કે આલોટવાનું છે? ભગવાનના ભગતની રીત આખી અલગ હોય છે, અને આ લોકના પદાર્થો બધા બંધન રૂપ લાગે છે. જે પદાર્થ તમને બંધન ન લાગે એ પદાર્થથી ક્યારેય તમે મુક્ત થતા નથી. તમને ખબર હોવી જોઈએ કે હું એટલી જગ્યાએ બંધાયેલો છું, આટલામાં મને આસક્તિ છે, આ મારે ભગવાનને પામવું હોય તો આટલી આસક્તિ મારે છોડવી પડશે. કોઈ સ્ત્રીમાં બંધાયેલા છે, કોઈ દીકરામાં બંધાયેલા, કોઈ ધનમાં બંધાયેલા, કોઈ ખાનમાં બંધાયેલા, કોઈ માનમાં બંધાયેલા, કોઈ આ લોકની મોટપમાં બંધાયેલા છે, કોઈ આ દેહમાં બંધાયેલા છે. કાંઈકનું કાંઈક બંધન આ જીવાત્માને લાગુ પડેલું છે. એ બધા બંધનથી નિર્બંધ થઈએ ત્યારે જ આપણે ભગવાનને પામશું. એટલે વિભીષણે કીધું છે કે આ મારામાં કાંઈ દગો હોય ને તો મને આ બધું રામજી આપે. ત્યારે ભગવાન કહે છે, ખરો ભગત છે મારો વિભીષણ, જગ સુખથી તું ઉદાસ. જગતના સુખ આપણી પાસે ભલે ભગવાને આપ્યા હોય પણ એનાથી નિર્બંધ રહેજો, કલ્યાણ બગાડશે, બીજું કાંઈ નહીં થાય, કલ્યાણ બગાડે. કહો, વરહા ખેર થઈ ગયા, ભગવાનને મળેલા મોટા સાધુની સેવા કરેલી, દીકરો નહોતો, એક દીકરી હતી, એ સાસરે ગઈ 5-10 વર્ષ થયા પણ એને દીકરો થયો નહીં, કોઈ સંતાન ન થયું. ત્યારે વરહા ખેર ઉપાધિ કરે છે, મારે તો દીકરો નહીં પણ મારી દીકરીને દીકરો નહીં. આ એની વાસના, બોલો, એ વાસના રહી ગઈ. મરણ ટાણે સાંભળી આવ્યું તો દીકરીને ત્યાં દીકરો થઈને જીવ આવ્યો, પણ ભજન ભક્તિ કરેલી, મોટા સાધુને સેવેલા એટલે જ્ઞાન રહી ગયું. ભરતજી જેમ મૃગના દેહમાં આવ્યા જ્ઞાન રહી ગયું ને, આમ વરહા ખેરને જ્ઞાન રહી ગયું, જેનેમાં પછી ધાવતો નહોતો. થોડો સમય ગયો એટલે મહાનુભાવાનંદ સ્વામી ગામડે પધાર્યા અને એને દર્શને આ છોકરાને લઈ ગયા. ભગવાને દીકરો ઘણા વર્ષે આપ્યો છે પણ ધાવતો નથી, રેડ્યા કરે છે. સ્વામીએ નજર કરીને સ્વામી કે ઓ તો બેટીકા બાપ આયા હે, આ તો એનો બાપ આવ્યો છે, વરહા ખેર આવી ગયો વાસના રહેવાથી. પાણી હાથમાં લઈને વર્તમાન ધરાવીને છાંટ્યું સ્વામી કે હવે આ દેહ મૂકી દે અને અક્ષરધામમાં જશે. આ તો ભગવાનનો ભગત હતો પણ થોડીક વાસના રહી ગઈ તો આ જન્મ લેવો પડ્યો. કહો આ બધા પદાર્થો વાસનાઓ જીવને બાંધે છે. ભજન ભક્તિ કરેલું વયુ નથી જાતું. મહારાજ કે કોઈ કાળે રજળતા રજળતા પ્રગટ થાય છે, પણ જો વાસના રહેશે તો વચ્ચે બ્રહ્મરાસ રાક્ષસ કે ભૂત પણ થવું પડે છે. આમ વચનાત્મા મહારાજ બોલે છે, એનું કાંઈ નક્કી નહીં. કહો માટે જગતના સુખના જે બંધન છે એ જીવાત્મા એ ટાળવા પડે છે. ભલો ભક્ત વિભીષણ તું જગ સુખથી સૌદાય, સુત કલત્ર કારણે સુર અસુર નર ઈચ્છે ઘણું લ્યો. સુત કલત્ર પુત્ર અને સ્ત્રી એના માટે તો સુર અસુર ને નર એટલે માનવી આ બધા ઈચ્છા રાખે છે. સંસારીને તો એટલું સુખ, સુત વિત વિના માને દુઃખ. એક મહાત્માજી જંગલમાં ભજન કરતા હતા, એટલે ભજન કરતા કરતા કંટાળ્યા. એ કે આ એકલા ને એકલા કોઈ આવતું નથી, હાલો કંઈક વસ્તીમાં જઈ, લોકો કેટલું સુખ ભોગવતા છે, મારે સુખી કોણ છે એ જોવું છે. હું તો અહીં એકલો એકલો દુઃખી થઈ ગયો છું, માટે સુખી વ્યક્તિને મારે જોવો છે. તો એક ગામના પાદરમાં થોડુંક આગે સીમાડે મંદિર હશે હનુમાનજીનું, ત્યાં આવીને સેવા કરતા હતા ને ત્યાં આરતી કરે, પૂજન કરે, માળા કરે, ભજન કરે. ન્યાય કોઈ આવતું નહોતું, એટલે એને એમ છું કે હજી કોઈ અહીંયા આવતું નથી, વસ્તીમાં જાઓ. પહેલાં જંગલમાં રહેતા હતા, પછી વસ્તીમાં જઈને થોડાક આગળ આવેલા ને એક હાથ માળનો બંગલો હતો અને એ ઝરૂખામાં શેઠ બેઠા હતા. આ મહાત્માજીને જોઈ ગયા એટલે મુમુક્ષુ આત્મા શેઠ, એટલે એણે કીધું પધારો પધારો મહાત્માજી, આજ મારું ઘર તમે પાવન કર્યું. આગતા સ્વાગતા કરી પૂજન કર્યું, જમાડ્યા, પછી બેઠા વાતો કરી કે તમે તો બહુ સુખી છો, હું કોણ સુખી છે જોવા નીકળ્યો છું. ત્યારે આવડા શેઠે એમ કીધું કે મહાત્માજી બધી રીતે સુખી છું, પણ એક શેર માટીની ખોટ છે, હાથમાળનું મકાન છે, સ્ત્રી છે, વૈભવો છે, ગાડી બંગલા છે, પણ શેર માટીની ખોટ છે, દીકરો નથી. જો દીકરો હોય ને તો અમને રાજી થવાય, દીકરા વિનાનું ઘર તો હવે સંસારીને માટે સૂનું સૂનું લાગે ને. બે પાંચ દહ રમતા હોય તો આમ તમારે ઝાકમ જોડવો હોય, શું કેવું તમારે, હા બધી બાજુથી અવાજ આવતા હોય, એક ખોળામ બેહે ને એક માથે સડે ને એક ઉપર સડે ને એક ઘોડો થાય, જોયા જેવું હોય તમારે ઘેરે બધું, તો એનો અભાવ નહીં. એક ભગત અહીંયા સભા મંડળમાં દંડવટ કરતા થઈ, તો છોકરાને કે તું દંડવટ કર, એનો એટલે દંડવટ કરીને વાગાવે ને તો ઘોડો પલંગને માથે બેસી ગયો. બીજાનો છોકરો બેઠો હોય તો એટલે કીધું હું દુઃખી છું, તમે મને સુખી માનતા હો તો સુખી ન માનતા, મારે પુત્ર નથી, પુત્ર વિનાનો હું બહુ દુઃખી છું. મહાત્મા કે હાલો બીજું ઘર બદલીએ. એક બહુ મોટો સોની હતો, મોટી મોટી જબરી દુકાન, વૈભવશાળી, એને ઘેર જઈને મહાત્મા બેઠા કે તમારે તો બહુ સુખ લાગે, હા આટલી બધી ઝવેરાત ને હીરા ને હોનું કે બધી વાતે સારું છે, પણ દીકરા કપાતર પાક્યા છે, એક કે મારું માનતા નથી, બે હશે ને એમાં, ક્યારેક ક્યારેક લાકડી લઈને પૂજા હોય જ કરી લઈશ, ઓલો દીકરો નથી એને માટે રોતો હતો, તો દીકરા વાળો છે એ રોતો હતો. કોણ સુખી છે? એટલે ગુણાતાન સ્વામી કે દીકરા નથી દીકરા માટે રડે છે, દીકરા વાળા રોટલા માટે રડે છે. કે દીકરા તો છે પણ રોટલા આપતા નથી. કહો કે હું બહુ દુખી છું, તમે મને સુખી માનતા હો તો સુખ મારામાં નથી. તો કે હાલો ઘર બદલી, ત્રીજી જગ્યાએ ગયા. બહુ મોટા શેઠ નગરપતિ, હા ઓલા તો નાના બધા શેઠ, નગર શેઠ હતો, બહુ વૈભવ, બહુ આલિશાન બંગલો, બધું રહેવાનું. ન્યા જઈને ગયા કે આવો મહાત્માજી પધારો પધારો, તમારા પગલા પીડા પાવન થઈ ગયું અમારું ઘર. તો કે આ શહેરમાં સુખી કોણ છે હું જોવા આવ્યો છું. તો કે બધી વાતની સુખ સાહેબી છે, પણ પેરાલિસિસનો આંચકો આવી ગયો હતો, 10 વર્ષથી હાથ અધીર થતો નથી. ખાવા જાઓ તો કોળિયો એટલે જાય ને પછી ત્યાંથી બોલિંગ કરવું પડે છે, પછી જ અંદર જાય છે. બોલો. બધી વાતની સાહેબી છે, પણ હવે દવા ઉપર શરીર હાલે છે. તો પછી આને એમ છું, આને જ પૂછી લઉં સુખી કોણ છે. તો કે અમારા એક સીમાડે મંદિર છે ને હનુમાનજી, ત્યાં એક પૂજારી આવ્યા છે, એ એકલા છે ને બહુ ભજન કરી, એ સુખી છે. એ પોતે જ હતા. બોલો. સુખી માણસ ને ગોતવાઈ ગયા, પણ એને ખબર નથી કે ભલા માણસ હું સુખી છું. દુખી થઈ જતા માણસ ભગવાન જે પરિસ્થિતિમાં રાખે ને એને સુખ મનાવવું જોઈએ. હવે એકલા રહેતા હતા, ભજન થતું હતું, તો કે અહીંયા કોઈ આવતું નથી, માટે સુખી માણસને ગોતીએ આપણે. ઓલે આને સુખી માને છે અને ઓલે આને સુખી માને છે. વાસ્તવિકમાં થોડે થોડે સબ દુખી, કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન દુખી. સુખી હરિ કે દાસ, વિભીષણ જેવા ભગવાનના દાસ થાય ને એ સુખી. રાજ હતું તો એ રાજ સંબંધી અને અમલ નહોતો, ભગવાનનું દાસ પણ સ્વીકારીને ભજન કર્યું છે. કહો રાવણની ગાદી તો કેટલી પાપમય હતી, પણ ભગવાનની આજ્ઞાથી વિભીષણ ગાદીએ બેઠા તો ભક્તપણામાં કાંઈ ફેર પીડ્યો. એની ગાદી ઉપર જ્યારે રાવણને મારી અને લક્ષ્મણને આજ્ઞા કરી જાઓ વિભીષણને ગાદીએ બેસાડતા હો, પછી તમે અહીં આવો. અને એ વિભીષણને એમ છું કે ગાદી પ્રસાદીની કરાવી લઉં, લક્ષ્મણને ઘડીક બેહારું ને તો ગાદી પ્રસાદીની થઈ જાય. ભગવાને કીધેલું તમે એ ગાદી ઉપર બેસતા નહીં, પણ ભગત વિભીષણે બહુ આગ્રહ કર્યો કે તમે તો ભગવાનના ભાઈ છો, માટે ગાદી બેસીને પ્રસાદીની કરો. બાવડું પકડીને પરાયણે બેહાર્યા અને બેઠા એટલે તરત બુદ્ધિ ફરી ગઈ કે આ કોનું નગારું વાગે છે. વિજયનું નગારું વાગતું હતું ને, જાઓ મારી નાકી કાઢો અને કોણ છે એ. બાવડો પકડીને તરત વિભીષણે હેઠા ઉતાર લીધા. હેઠા ઉતર્યા પછી ખબર પડી આટલી ગાદી એની પાપી હતી. બેહે એની બુદ્ધિ ફરી, લક્ષ્મણની બુદ્ધિ ફેરવે તો બીજાની તો શું વાત કરવી. કહો એટલે શાસ્ત્રોમાં એવું લખ્યું, કોઈની પથારીમાં હોવું નહીં, કોઈની બેઠકે બેસવું નહીં. એના પરમાણુ એમાં આટા મારતા હોય છે, એ ફરતા હોય છે. પાપીના પાપીની જગ્યાએ બેહો કે એની પથારીમાં હોવો ને, એટલે તમારામાં એ વિચારો બદલી જાય. એક ઓલો રાજા જો ને મુર્ગિયા કરવા નીકળ્યો, તે મહાત્માજી તપ કરતા હતા જંગલમાં, તરસ લાગી તે એની ઝૂંપડીમાં ગયો અને એની તુંબડીનું પાણી પી લીધું. એટલે એને સારા વિચારો આવવા મળ્યા કે આ મહાત્માજી જવાની કેવું સરસ જંગલમાં રહીને એ ઉપાધિ વિનાનું તપ કરે ભજન કરે, મારે તો રાજની કેટલી ઉપાધિ. હા પછી એક દી મહાત્મા એ રાજમાં આવ્યા, નાનું કંઈક પાણી પીધું, અને મહાત્માજીના સંકલ્પ બદલ્યા. એ કે આ જોને કોઠા બોરા ખાઈ ખાઈને મરી ગયા, વલકલ વસ્ત્ર પહેરીને આ રાજા કેટલું સુખ ભોગવે છે. કારણ એ ગોલાનું પાણી પી ગયેલો કહો, એટલે આહાર શુદ્ધિની જરૂર છે. વિચારો બદલી જાય છે માણસ. એવી ગાદી હતી પણ ભગવાનની આજ્ઞાથી વિભીષણ એ ગાદીએ બેઠા તો ભક્તપણામાં ફરક પડ્યો નથી. સુત અને સ્ત્રી માટે ધન માટે આખી દુનિયા દોડે છે. દેવતાઓ એટલા માટે દોડે છે, અસુરો એટલા માટે દોડે છે, કોઈ ભગવાન માટે દોડતું નથી. સુત કલત્ર કારણે સુર અસુર નર ઈચ્છે ઘણું રાજ ધન રૂપે સૌએ સુખ માન્યું છે તે તે બંધન જાણ્યું આપણું. રાજ ધન આમાં જ બધાને સુખ મનાણું છે એ વિભીષણે બંધન જાણ્યું છે. કહો એને ભગત કહેવાય કે બધું હોવા છતાં એને બંધન જાણે, એમાં એ રાજી ન થાય. આમ જે આવા ભગત હોય ને એને રાજ કરવા છતાં એ બંધાતા નથી. એ રાજમાં હોય તો એમ થાય કે હું તો વનમાં બેઠો છું. રાજ કરતા વધતો આનંદ હોય. મહારાજ કહેતા ને કે અમને વનમાં રહેવું બહુ ગમતું, આટલી વસ્તીમાં રહી છે છતાંય અમને નિર્બંધ રહેવાય છે. જેમ વનમાં રહીને જે થાય ભજન ભક્તિ નિર્બંધ પણ, એવું જ અમે વસ્તીમાં રહી તો પણ એવું નિર્બંધ પણ રહે છે. કારણ કે ભગવાનની મોટાઈ સમજાણી હોય એનાથી થાય છે, બધાથી થતું નથી. રાજમાં રહીને નિર્બંધ રહેવું એ કામ બહુ કઠણ છે. એમ કહી વિભીષણ ને રાજી થયા શ્રી રામ. ધન્ય એવા હરિજન ને જેને સુખ સંસારી સમને ઠામ. વિભીષણ ને આવી સમજણ જોઈને ભગવાન રામચંદ્ર એની ઉપર બહુ રાજી થયા છે. અવિચળ રાજ આપ્યું છે ભગવાન નો ખરેખરો ભગત વિભીષણ. અસુર કુળમાં જન્મેલો કેવો મહાન ભગત થયો છે. એવા હરિજનને સ્વામી કે ધન્ય છે જેણે સંસારી સુખ સમ ખાવાને માટે રાખ્યા છે. એમ નર નિર્જર ના જેને સુખ સ્વપ્નાને તુલ. નિષ્કુળાનંદ કહે એ ભક્ત હરિના અતિ મોટા યમુ. એમ નર એટલે માનવી, નિર્જર એટલે દેવતાઓ, જેને સુખ સ્વપ્નાની તુલ્ય થઈ ગયા છે. આ લોકના સુખ અને દેવતાના લોકના સુખ પણ જેને સ્વપ્ન જેવા લાગે છે. સ્વપ્નમાં તમે રાજા બની જાઓ પછી કેટલો આનંદ હોય, પણ જાગો પછી એનો ખરખરો થાય છે કે સ્વપ્નમાં તો હું રાજા હતો, ક્યાંય ગયું બધું. તમને ખબર છે સ્વપ્ન ખોટું છે. એમ રાજ સાસ સુખ સંપત્તિ આ લોકના વૈભવ બધા સ્વપ્ન તુલ્ય છે, ખોટું છે એ બધું, એક દિવસ નાશ થઈ જશે. આ આંખ ખુલ્લી છે એ આપણી વિચાર છે એટલે આ સપનું થઈ જાય, ને ઓલું સપનું રાત્રે આવે છે આંખ ખુલે એટલે પૂરું થાય છે, આ વિચાર છે એટલે પૂરું થાય. બે સપના છે, આ 5-5 વર્ષનું છે, ઓલું 1 સેકન્ડ કે 1.5 સેકન્ડનું હોય છે. માટે ભગવાનના ભક્ત દેવતાઓ અને માનવીના સુખને સ્વપ્ના તુલ્ય જાણે છે એ જ હરિના ભગત સાચા કહેવાય છે. અને એની જ કિંમત થાય છે. કહો સાચાની જ કિંમત હોય ને, સાચા હીરાની કિંમત થાય, ખોટાની થાય ભાઈ? ખોટાની ક્યાંય કિંમત નથી. આમ સ્વામીએ વિભીષણનું આખ્યાન લખી અને પૂરું કરે છે. એવા મોટા અમૂલ્ય ભક્ત થઈ ગયા વિભીષણ, જેણે સંસારના બધા સુખ સમ ખાવાની જગ્યાએ રાખ્યા હતા. સજાનંદ સ્વામી મહારાજની જય.